આ ઓડિયો સારાંશ એકતા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ, નવ્ય ઇતિહાસવાદ, એટલે કે ન્યૂ હિસ્ટોરિસિઝમ. આ શું છે અને સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસને સમજવામાં એનું શું મહત્વ છે એની વાત કરીશું. આપણી આ ચર્ચાનો આધાર છે જયેશ ભોગાયતાનો લેખ નવ્ય ઇતિહાસવાદ. પરિચય. આપણે પ્રયત્ન કરીશું કે આ લેખના જે મુખ્ય વિચારો છે એને એકદમ સરળ રીતે વાતચીત કરતા કરતા સમજીએ. માની લઈએ કે આપણે બધા સાથે મળીને જ આ કોન્સેપ્ટને પહેલી વાર જાણી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. નવ્ય ઇતિહાસવાદ. નામ સાંભળીને લાગે કે ઇતિહાસને જોવાની કોઈ નવી રીત હશે, પણ પેલી જૂની રીત જે હતી પરંપરાગત ઇતિહાસવાદ, એનાથી આ કઈ રીતે જુદું પડે છે? શું કહેવું છે તમારું?
હા, બહુ સારો સવાલ છે, કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. જુઓ, પરંપરાગત ઇતિહાસવાદ જે હતો ને, એ મોટે ભાગે એ વાત પર ધ્યાન આપતો કે શું બન્યું, એટલે કે ઘટનાઓ, તારીખો, મોટા નેતાઓ, કોના પછી શું થયું, કારણ અને અસર એક સીધી લીટીમાં.
હા, આપણે સ્કૂલમાં ભણ્યા એ રીતે જ.
હા,
આ રાજા પછી આ રાજા આવ્યો, આ યુદ્ધ આ કારણે થયું.
બરાબર. અને એવું મનાતું કે આપણે ભૂતકાળને એકદમ વસ્તુલક્ષી રીતે જેમ બન્યો હતો બરાબર એ જ રીતે જાણી શકીએ છીએ. જાણે ઇતિહાસ એક બંધ ચોપડી છે, ખોલો એટલે બધું સત્ય સામે આવી જાય.
અચ્છા.
પણ નવ્ય ઇતિહાસવાદ અહીંથી જ અલગ પડે છે. એ શું બન્યું એના કરતાં એના પર વધુ ભાર મૂકે છે કે જે બન્યું એનું અર્થઘટન કેવી રીતે થયું, એને લોકોએ રજૂ કેવી રીતે કર્યું.
એટલે ઘટના કરતાં એનું વર્ણન કેવી રીતે થયું એ અગત્યનું.
હા, બિલકુલ. અને એ વર્ણન કે રજૂઆત પાછળ કોણ હતું, કયા સમયે એ રજૂઆત થઈ, એનાથી કોને ફાયદો થયો, આ બધા પ્રશ્નો પૂછે છે. એટલે નવ્ય ઇતિહાસવાદ એવું માને છે કે ઇતિહાસ માત્ર તથ્યોનો સંગ્રહ નથી, પણ અલગ અલગ અર્થઘટનો અને દૃષ્ટિકોણનો સંઘર્ષ છે.
એટલે કે ઇતિહાસ લખનાર વ્યક્તિ, એનો સમય, એના પોતાના વિચારો, એ બધું જ ઇતિહાસના લખાણમાં આવી જાય.
કરતો થતો હતો કે અમે તો વસ્તુલક્ષી સત્ય રજૂ કરીએ છીએ, પણ નવ્ય ઇતિહાસવાદ કહે છે કે મામ, સંપૂર્ણ વસ્તુલક્ષીતા શક્ય જ નથી, કોઈકનો દૃષ્ટિકોણ તો રહેવાનો જ.
આ તો વિચારવાની રીતમાં બહુ મોટો બદલાવ કહેવાય. તો પરંપરાગત ઇતિહાસવાદમાં એવી કઈ ખામીઓ હતી, કઈ મર્યાદાઓ હતી જેના લીધે આ નવી વિચારસરણીની જરૂર પડી?
એમાં કેટલીક મુખ્ય મર્યાદાઓ ધ્યાન પર આવી. જેમ કે પરંપરાગત અભિગમ ઘણીવાર યુગ ચેતના જેવી વાત કરતો, એટલે કે કોઈ એક જમાનામાં બધા લોકો એક સરખું જ વિચારતા હતા એમ માની લેવાતું.
હા, જાણે આખો યુગ એક જ વિચારથી ચાલતો હોય.
બરાબર. નવ્ય ઇતિહાસવાદ આ વાત નથી માનતો. એ કહે છે કે કોઈ પણ સમયમાં એક સાથે ઘણા બધા વિચારો, મતભેદો, સંઘર્ષો ચાલતા જ હોય છે. બીજું, ઇતિહાસને હંમેશા એક સીધી રેખામાં વિકાસ તરફ જતો હોય એમ જોવાની વૃત્તિ હતી. એનાથી શું થયું કે જે સંસ્કૃતિઓ પશ્ચિમી માપદંડો પ્રમાણે વિકસિત નહોતી ગણાતી, એમને આદિમ કે પછાત ગણી લેવાઈ, એમનું મૂલ્યાંકન બરાબર ન થયું.
અચ્છા, એટલે પૂર્વગ્રહો આવી જતો થતો.
હા. અને ત્રીજું, પેલી વસ્તુલક્ષિતાનો ભ્રમ. નવ્ય ઇતિહાસવાદે આ બધા સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આપણે ઇતિહાસને વધુ જટિલ રીતે જોવાની જરૂર છે.
ઓકે, હવે થોડું સ્પષ્ટ થયું કે આ નવી દૃષ્ટિની જરૂર કેમ ઊભી થઈ. તો પછી આ નવ્ય ઇતિહાસવાદના પાયાના સિદ્ધાંતો કયા છે? કઈ મુખ્ય બાબત ઉપર એ ઊભો છે?
એના કેટલાક મુખ્ય આધારસ્તંભ છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, જે આપણે હમણાં વાત કરી, તથ્ય કરતાં તેના પ્રતિવિધાન અને અર્થઘટન પર ભાર. એટલે કે શું બન્યું એના કરતાં એને કેવી રીતે રજૂ કરાયું, એની વાર્તા કોણે કેવી રીતે કઈ, એ વધુ અગત્યનું છે.
એટલે બનાવ કરતાં બનાવની રજૂઆત કેન્દ્રમાં આવી ગઈ.
બરાબર. અને આમાંથી જ બીજો સિદ્ધાંત આવે છે. ઇતિહાસ અને સાહિત્ય વચ્ચેની જે જાડી દિવાલ હતી એ ઓગળવા માંડે છે.
એ કેવી રીતે?
જો, ઇતિહાસ પણ આખરે તો કોઈકે લખેલું કથન જ હોય, જેમાં ભાષા, શૈલી, શબ્દોની પસંદગી, શું કહેવું અને શું ના કહેવું, આ બધું સામેલ હોય તો એ પણ એક રીતે સાહિત્યિક કૃતિ જેવું જ થયું ને. એટલે નવ્ય ઇતિહાસવાદ કહે છે કે ઐતિહાસિક દસ્તાવેજને પણ સાહિત્યના પાઠ, ટેક્સ્ટ તરીકે વાંચી શકાય
અને એ જ રીતે સાહિત્યકૃતિને પણ એના સમયના ઐતિહાસિક દસ્તાવેજ તરીકે જોઈ શકાય. ફેક્ટ અને ફિક્શન વચ્ચેનો ભેદ થોડો ધૂંધળો બને છે.
વાહ, આ તો ખરેખર બહુ જ શું કહેવાય, ક્રાંતિકારી વિચાર છે. ઇતિહાસને સાહિત્યની જેમ વાંચવું. પછી બીજો કયો સિદ્ધાંત છે?
ત્રીજો મહત્વનો વિચાર આવે છે ફ્રેન્ચ ફિલોસોફર મિશેલ ફૂકો પાસેથી. એમણે સત્તાની જે પરંપરાગત સમજ હતી એને પડકારી. આપણે સામાન્ય રીતે માનીએ કે સત્તા એટલે રાજા, સરકાર, પોલીસ, જે ઉપરથી નીચે તરફ આવે,
હા, જે હુકમ ચલાવે.
પણ ફૂકો અને નવ્ય ઇતિહાસવાદ કહે છે કે સત્તા આવી એકમાર્ગી નથી હોતી. એ તો આખા સમાજના રેસા રેસામાં વણાયેલી છે. આપણા રોજબરોજના સંબંધોમાં, કુટુંબમાં, સ્કૂલમાં, ઓફિસમાં, વાતચીતમાં બધે જ સત્તાના સમીકરણો કામ કરતા હોય છે. એ સતત બનતા અને બદલાતા રહે છે. એ કોઈ એક જગ્યાએ સ્થિર નથી, એ એક જાળ જેવી છે.
એટલે સત્તા ફક્ત રાજકીય નથી પણ સામાજિક અને સાંસ્કૃતિક પણ છે, અને બધે પ્રસરેલી છે, બરાબર?
એકદમ બરાબર. અને ચોથો સિદ્ધાંત છે ડિસ્કોર્સનો ખ્યાલ. ડિસ્કોર્સ એટલે કોઈ ચોક્કસ વિષય વિશે વિચારવાની, વાત કરવાની અને જ્ઞાન ઉત્પન્ન કરવાની એક આખી સિસ્ટમ. દરેક ડિસ્કોર્સની પોતાની ભાષા, નિયમો અને પોતાની સત્તા હોય છે. જેમ કે કાયદાનો ડિસ્કોર્સ, ડોક્ટરી વિજ્ઞાનનો ડિસ્કોર્સ, ધર્મનો ડિસ્કોર્સ.
અચ્છા.
નવ્ય ઇતિહાસવાદ માને છે કે કોઈ પણ એક સમયમાં સમાજમાં એક નહીં પણ આવા અનેક ડિસ્કોર્સ એકસાથે કામ કરતા હોય છે, અને તેઓ ક્યારેક એકબીજાને ટેકો આપતા હોય, ક્યારેક સ્પર્ધા કરતા હોય, તો ક્યારેક સંઘર્ષમાં પણ હોય. એટલે પેલી યુગ ચેતનાવાળી વાત અહીં ખોટી પડે છે.
એટલે એક જ સમયમાં સત્યના પણ જાણે અલગ અલગ વર્ઝન ચાલતા હોય એમ કહી શકાય.
હા, એક રીતે એમ કહી શકાય. અલગ અલગ જૂથો, અલગ અલગ સત્તાઓ પોતપોતાના સત્યને સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. અને આ બધામાંથી પાંચમો સિદ્ધાંત આવે છે, વ્યક્તિ અને સમાજનો સંબંધ.
એ શું છે?
નવ્ય ઇતિહાસવાદ એમ નથી માનતો કે વ્યક્તિ બસ સમાજ જે ઘડે એમ ઘડાઈ જાય છે, કે પછી વ્યક્તિ એકદમ સ્વતંત્ર છે. એ માને છે કે વ્યક્તિની જે ઓળખ છે એની સબ્જેક્ટિવિટી છે, એ સમાજના જે સાંસ્કૃતિક નિયમો, માન્યતાઓ અને ડિસ્કોર્સ છે એની સાથે સતત એક પ્રકારની બાંધછોડ નેગોસિએશનમાંથી બને છે. આપણે સમાજના નિયમોમાં બંધાઈએ પણ છીએ અને સાથે સાથે એ નિયમોમાં રહીને આપણી રીતે જીવવાનો, આપણી ઓળખ બનાવવાનો પ્રયાસ પણ કરીએ છીએ. એટલે બંધન અને સ્વતંત્રતા બંને સાથે ચાલે છે.
ખરેખર ખૂબ ઊંડાણપૂર્વકના વિચારો છે. સિદ્ધાંતો સમજાયા, પણ હવે સવાલ એ થાય કે કોઈ અભ્યાસુ આ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરે? માની લો કે કોઈને શેક્સપિયરના નાટકનો અભ્યાસ કરવો છે, તો નવ્ય ઇતિહાસવાદી પદ્ધતિ કેવી રીતે વાપરશે?
સરસ પ્રશ્ન છે. એમની પદ્ધતિ થોડી અલગ હોય છે. તેઓ ફક્ત નાટકને જ નહીં જુએ, તેઓ એ નાટક જે સમયે લખાયું એ સમયના ઇંગ્લેન્ડની રાજકીય પરિસ્થિતિ, સામાજિક માન્યતાઓ, ધાર્મિક વિચારો, વસાહતવાદ વિશેના ખ્યાલો, કાયદાઓ, એ સમયના બીજા લખાણો, જેમ કે કોઈ પ્રવાસીના વર્ણનો, રાજાના ફરમાનો, કોઈ ધર્મગુરુના ઉપદેશ, આ બધું ભેગું કરશે.
એટલે નાટકની સાથે સાથે એ સમયના બીજા બધા લખાણો અને ઘટનાઓને પણ જોડશે?
હા, એ બધાને પાઠ, ટેક્સ્ટ તરીકે જોશે. સાહિત્યિક પાઠ અને ઐતિહાસિક પાઠ, સામાજિક પાઠ, બધાને સાથે રાખીને વાંચશે અને પછી એ જોવાનો પ્રયત્ન કરશે કે આ બધા પાઠો વચ્ચે શું સંબંધ છે. શું નાટક એ સમયની મુખ્ય વિચારધારાને ટેકો આપે છે કે પછી એની સામે સવાલ ઉઠાવે છે? નાટકમાં સત્તાનું ચિત્રણ કેવી રીતે થયું છે? કયા પાત્રોને અવાજ મળ્યો છે અને કોણ ચૂપ રહી ગયું છે? આવા બધા પ્રશ્નો દ્વારા કૃતિના અને એના સમયના જટિલ સંબંધોને સમજવાનો પ્રયાસ કરશે.
સમજાયું. એટલે કૃતિને એના મૂળ સાંસ્કૃતિક વાતાવરણમાં ફરીથી જીવંત કરવાનો પ્રયાસ. આ અભિગમ પેલા બીજા સાહિત્યિક અભિગમોથી કઈ રીતે જુદો પડે છે? જેમ કે એક હતો ઐતિહાસિક તુલનાત્મક અભિગમ અને બીજો પેલો ન્યૂ ક્રિટિસિઝમ, જે ફક્ત કૃતિ પર જ ફોકસ કરતો હતો.
હા, એ બંનેથી આ જુદો પડે છે. ઐતિહાસિક તુલનાત્મક અભિગમ ઇતિહાસને મહત્વ આપતો હતો, પણ એ ઘણીવાર કૃતિને ઇતિહાસના સીધા પ્રતિબિંબ તરીકે જોતો. જાણે લેખકે જે જોયું એવું જ લખી દીધું. સંબંધ બહુ સરળ, યાંત્રિક મનાતો.
અને ન્યૂ ક્રિટિસિઝમ?
ન્યૂ ક્રિટિસિઝમ તો બિલકુલ બીજા છેડે હતો. એણે કહ્યું કે કૃતિ પોતે જ સંપૂર્ણ છે, એને સમજવા માટે લેખક કોણ હતો, કયા સમયમાં લખાયું, સમાજ કેવો હતો એ બધું જાણવાની જરૂર જ નથી. ફક્ત કૃતિના શબ્દો, રચના, અલંકાર જુઓ. એણે કૃતિને ઇતિહાસ અને સમાજથી સાવ અલગ કરી દીધી.
હા, એમાં કૃતિ જાણે એક બંધ કિલ્લો બની જતી હતી.
આ બંને અંતિમોને ટાળે છે. એ કહે છે કે કૃતિ અને ઇતિહાસ બંને મહત્વના છે, પણ એમનો સંબંધ સીધો સાધો નથી. એ જટિલ છે, એકબીજા પર અસર કરનારો છે. કૃતિ એના સમયમાંથી જન્મે છે, પણ સાથે સાથે એ સમયને ઘડવામાં પણ ભાગ ભજવી શકે છે. એટલે ઇતિહાસ ફક્ત પાછળની બેકગ્રાઉન્ડ નથી, પણ કૃતિના અર્થઘટનનો એક અતૂટ ભાગ છે, એની ફોરગ્રાઉન્ડનો હિસ્સો છે.
આ બધી ચર્ચા ખરેખર ખૂબ રસપ્રદ છે. હવે મને એ જાણવાની ખૂબ ઉત્સુકતા છે કે આ નવ્ય ઇતિહાસવાદી દૃષ્ટિ આપણા ગુજરાતી સાહિત્યને સમજવામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે. લેખક જયેશ ભોગાયતાએ આ વિશે કેટલાક ઉદાહરણો આપ્યા છે.
હા, ભોગાયતા લેખના અંત ભાગમાં આ દિશામાં બહુ સરસ ઇશારા કરે છે. એ આપણને વિચારતા કરે છે. દાખલા તરીકે, આપણે સરસ્વતીચંદ્ર કે ભદ્રંભદ્ર જેવી ક્લાસિક કૃતિઓ લઈએ તો નવ્ય ઇતિહાસવાદ આપણને પૂછવા પ્રેરે કે આ કૃતિઓ એમના સમયમાં, એટલે કે પંડિત યુગમાં, કેમ લખાય, કેવી રીતે લખાય.
હા, એમનું સાહિત્યિક મૂલ્ય તો આપણે જાણીએ જ છીએ, પણ એ સમયના સંદર્ભમાં એમને જોવાની વાત છે.
બરાબર. એ વખતે સમાજ સુધારાની ચળવળ ચાલી રહી હતી, રાષ્ટ્રવાદનો વિચાર આકાર લઈ રહ્યો હતો, નવી શિક્ષણ પદ્ધતિઓ આવી રહી હતી, પરંપરા અને આધુનિકતા વચ્ચે એક પ્રકારની, શું કહેવાય, ખેંચતાણ હતી. આ બધા પરિબળો, આ બધા ડિસ્કોર્સિસ એ સરસ્વતીચંદ્ર અને ભદ્રંભદ્ર જેવી અલગ અલગ કૃતિઓના સર્જન પાછળ કેવી રીતે કામ કરી રહ્યા હતા.
એટલે ગોવર્ધન રામ કે રમણભાઈના મનમાં શું ચાલતું હતું, એની સાથે સાથે એ સમયના મોટા પ્રવાહોને પણ જોડવાના.
હા, અને એ પણ વિચારવા જેવું કે આ બે સાવ જુદા પ્રકારની કૃતિઓ લગભગ એક જ સમયે કેમ આવી, એ શું બતાવે છે. બીજું ઉદાહરણ ભોગાયતા ક્લાંત કવિનું આપે છે, બકર ઠાકોરનું કાવ્ય. એનું અર્થઘટન નવલરામ પંડ્યાએ અલગ રીતે કર્યું, સુંદર અમે અલગ રીતે કર્યું. આવું કેમ થયું, એમની પાછળ કઈ વિવેચન પદ્ધતિઓ હતી, એ પદ્ધતિઓ કયા વિચારોથી પ્રભાવિત હતી, આ બધું તપાસી શકાય. એ જ રીતે કાંતના કાવ્યો છે, એમના પર એમના અંગત જીવન, ધર્મ પરિવર્તન, સામાજિક સ્થિતિનો શું પ્રભાવ પડ્યો, અને સામે પક્ષે એમના કાવ્યોએ ગુજરાતી કવિતા અને સમાજ પર શું અસર કરી, આ દ્વિમાર્ગી તપાસ શક્ય બને.
અને દલિત સાહિત્ય કે નારીવાદી સાહિત્ય માટે પણ આ ઉપયોગી થઈ શકે.
ચોક્કસ. દલિત સાહિત્ય કે સ્ત્રીઓના લેખનને આ દૃષ્ટિથી જોઈએ તો એમાં જે સત્તા સામેનો સંઘર્ષ છે, દમનની વાત છે, પોતાની અભિવ્યક્તિ માટેની મથામણ છે, એ બધું સમાજના મુખ્ય પ્રવાહના ડિસ્કોર્સ સાથેના એના જટિલ સંબંધમાં વધુ સારી રીતે સમજી શકાય. ટૂંકમાં, નવ્ય ઇતિહાસવાદ આપણને સાહિત્યને એક નવા, વધુ ઊંડાણવાળા અને બહુપરિમાણીય દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે. એ કોઈ એક જ ચાવી નથી આપતો, પણ ઘણા બધા તાળા ખોલવાની શક્યતા ઊભી કરે છે.
આ અભિગમના મુખ્ય વિચારકો કોણ ગણાય છે? લેખમાં કેટલાક નામો હતા.
હા, મુખ્યત્વે સ્ટીફન ગ્રીનબ્લેટનું નામ સૌથી આગળ આવે છે. એમણે જ 1980ના દાયકામાં આ ન્યૂ હિસ્ટોરિસિઝમ શબ્દ પ્રચલિત કર્યો અને એમના પુસ્તક રેનેસન્સ સેલ્ફ ફેશનિંગથી આ વિચારધારાને બહુ વેગ મળ્યો. આ સિવાય લુઈ મોન્ટ્રોઝ અને સ્ટીફન ઓર્ગેલ જેવા વિદ્વાનોએ પણ ખાસ કરીને પુનર્જાગરણ કાળના સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસ દ્વારા આ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કર્યું છે.
સરસ. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે એકદમ ટૂંકમાં કહેવું હોય કે નવ્ય ઇતિહાસવાદ આપણને મુખ્યત્વે શું શીખવે છે, તો શું કહી શકાય, 3-4 મુખ્ય મુદ્દા.
હા, જરૂર. મને લાગે છે કે પહેલો મુદ્દો એ છે કે તે આપણને ઇતિહાસ અને સાહિત્યને સ્થિર, નક્કર, વસ્તુલક્ષી સત્ય તરીકે જોવાની ના પાડે છે. એના બદલે એ બંનેને ગતિશીલ, અર્થઘટનોથી ભરેલા અને સત્તા સંબંધોથી ગૂંથાયેલા પાઠ તરીકે જોવાનું શીખવે છે. એટલે કે ઇતિહાસ પોતે પણ એક પ્રકારની રચના છે જેનું વિશ્લેષણ થવું જોઈએ. બીજું, તે ભારપૂર્વક કહે છે કે કોઈપણ કૃતિ કે ઘટનાને તેના સમયના વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભથી, એટલે કે એ સમયના વિચારો, માન્યતાઓ, સંસ્થાઓ, ઝઘડાઓ, એનાથી અલગ પાડીને સમજી શકાય જ નહીં. કૃતિ અને સંદર્ભ એકબીજામાં વણાયેલા છે. અને ત્રીજું, જે મને સૌથી અગત્યનું લાગે છે, તે એ કે નવ્ય ઇતિહાસવાદ આપણને કોઈ એક જ સત્ય, કોઈ એક જ દ્રષ્ટિકોણના દાવા સામે શંકા કરતા શીખવે છે. એ બહુવિધતાને સ્વીકારવાનું કહે છે. ઘણા બધા અર્થો હોઈ શકે છે, ઘણા બધા અવાજો હોઈ શકે છે. ખાસ કરીને જે હાંશિયામાં ધકેલાઈ ગયેલા અવાજો છે, એમને સાંભળવાનું અને મહત્વ આપવાનું શીખવે છે.
ખરેખર ખૂબ જ મહત્વની વાત છે આ. આ આખી ચર્ચા પછી એવું લાગે છે કે જેને આપણે રોજબરોજની જિંદગીમાં એકદમ સહજ, સ્વાભાવિક કે આ જ સત્ય છે એમ માની લઈએ છીએ, એ ખરેખર તો કોઈ ચોક્કસ સમય, સ્થળ અને સાંસ્કૃતિક ડિસ્કોર્સ દ્વારા બનેલું હોય છે. કદાચ આપણે આપણી આસપાસની દુનિયાને સમાચારો જે રીતે રજૂ થાય છે, ફિલ્મો અને ટીવી સિરિયલો જે બતાવે છે, જાહેરાતો જે કહે છે, આ બધાને પણ આ નવ્ય ઇતિહાસવાદી દ્રષ્ટિથી જોવાની જરૂર છે. અને શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે આજે આ ક્ષણે આપણી આસપાસ એવા કયા અદૃશ્ય ડિસ્કોર્સ ચાલી રહ્યા છે જે કદાચ આપણને ખબર પણ નથી, પણ એ આપણા વિચારો, આપણી પસંદ નાપસંદ અને દુનિયાને જોવાની આપણી આખી રીતને ચૂપચાપ ઘડી રહ્યા છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.